એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠિ, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં.
નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠિમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિત્વની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેમણે 20મી સદી પર અને કદાચ આપણા સમય પર પણ અમિત છાપ છોડી છે. હું વાત કરી રહી છું વ્લાદિમીર ઇલિચ ઉલિયાનોવની. દુનિયા એમને લેનિન તરીકે ઓળખે છે.
બરાબર, લેનિન. નામ પડતા જ ક્રાંતિ, સમાજવાદ, સોવિયત સંઘ આ બધું યાદ આવે.
બિલકુલ. અને આજે પણ આટલા વર્ષો પછી એમના વિચારો, એમનું જીવન બધું જ ચર્ચાનો વિષય છે. કેમ આટલા પ્રસ્તુત છે લેનિન આજે પણ?
જુઓ, લેનિનને સમજવા એટલે ખાલી એક વ્યક્તિને સમજવા જેવું નથી. એ એક આખો યુગ છે, એક વિચારધારા છે જેણે દુનિયાનો નકશો બદલી નાખ્યો.
એટલે એમના સમયનું રશિયા કેવું હતું એ સમજવું જરૂરી છે.
ચોક્કસ. એકદમ જ્વાળામુખી જેવી સ્થિતિ હતી. ઝારનું શાસન, મતલબ સાવ તૂટી પડેલું. ઔદ્યોગિકીકરણ લાવવાનો પ્રયત્ન થતો હતો, પણ એનાથી અસમાનતા વધતી હતી, લોકોમાં ભારે અસંતોષ હતો.
અને યુરોપમાં જે ક્રાંતિકારી વિચારો ચાલી રહ્યા હતા એની અસર?
હા, સમાજવાદી વિચારોની લહેર હતી, અને એમાં માર્ક્સવાદનો પ્રભાવ તો ખાસ વધી રહ્યો હતો. સાથે સાથે રશિયાની પોતાની પણ ચળવળો હતી, પેલી નારોદનિક
લોકપ્રિયતાવાદી ચળવળો જે ખેડૂતોમાં ક્રાંતિ જોતી હતી.
બરાબર. એટલે એક તરફ માર્ક્સ એંગલ્સનો વૈચારિક આધાર અને બીજી તરફ રશિયાની પોતાની જમીની હકીકત.
આ બધા વચ્ચે લેનિન પર શરૂઆતમાં કોનો પ્રભાવ પડ્યો?
રશિયામાં માર્ક્સવાદ લાવનાર તરીકે જ્યોર્જી પ્લેખાનોવનું નામ લેવું પડે. શરૂઆતમાં એ મહત્વના હતા.
અને યુરોપમાં?
યુરોપમાં રોઝા લક્ઝમબર્ગ, કાર્લ કાઉટ્સ્કી જેવા મોટા ગજાના સમાજવાદીઓ હતા. એમની સાથે લેનિનનો સતત સંવાદ અને ક્યારેક સંઘર્ષ પણ ચાલતો.
મતભેદો પણ હતા એમની વચ્ચે?
હા, ચોક્કસ. અને રશિયામાં પણ એમની જ પાર્ટીમાં જુલિયસ માર્તોવ જેવા નેતાઓ હતા જે પાછળથી મુખ્ય હરીફ બન્યા.
અને એલેક્ઝાન્ડર કેરેન્સ્કી?
હા, કેરેન્સ્કી તો ફેબ્રુઆરી ક્રાંતિ પછી થોડો સમય સત્તામાં પણ રહ્યા. આ બધું પેલી 1905ની ક્રાંતિ નિષ્ફળ ગઈ પછી પેલું વિશ્વયુદ્ધ શરૂ થયું, એ બધી ઘટનાઓ વચ્ચે આકાર લઈ રહ્યું હતું.
હવે લેનિનના પોતાના જીવનની શરૂઆતની વાત કરીએ. એમનો જન્મ 1870માં સિમ્બિર્સ્કમાં. પરિવાર શિક્ષિત, મધ્યમ વર્ગીય.
હા, એમના પિતા સરકારી શાળા નિરીક્ષક હતા એટલે ભણતરનું વાતાવરણ હતું ઘરમાં.
પણ એક ઘટનાએ બધું બદલી નાખ્યું, ખરું ને?
હા, એ બહુ મોટી ઘટના હતી. 1887માં એમના મોટા ભાઈ એલેક્ઝાન્ડર,
એમને ફાંસી થઈ.
હા, ઝાર એલેક્ઝાન્ડર ત્રીજાની હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ હતો. ત્યારે વ્લાદિમીર એટલે કે લેનિન ફક્ત 17 વર્ષના હતા.
આટલી નાની ઉંમરે આટલો મોટો આઘાત,
એની બહુ ઊંડી અસર પડી એમના પર. કહેવાય છે કે ત્યારથી જ એમનો ક્રાંતિ તરફનો ઝુકાવ એકદમ પાક્કો થઈ ગયો.
પછી યુનિવર્સિટીમાં પણ સમસ્યા થઈ.
હા, કઝાન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો એટલે કાઢી મૂક્યા, પણ હાર ન માની.
બહારથી ભણ્યા પછી?
હા, બહારથી જ કાયદાની ડિગ્રી લીધી. પણ આ સમયે એમણે ખૂબ વાંચ્યો. માર્ક્સ, બીજા રશિયન ક્રાંતિકારીઓ, એ બધાના લખાણોનો ઊંડો અભ્યાસ કર્યો.
કાયદાની ડિગ્રી પછી સીધા રાજકારણમાં ઝંપલાવ્યું?
લગભગ એવું જ. થોડો સમય વકીલાત કરી, પણ મન તો ક્રાંતિમાં જ હતું.
અને એના લીધે ધરપકડ પણ થઈ?
હા, 1897માં પકડાયા અને પછી 3 વર્ષ માટે સાયબિરિયા મોકલી દીધા, દેશ નિકાલ.
સાયબિરિયામાં શું કર્યું? એ સમયનો ઉપયોગ કેવી રીતે કર્યો?
એ સમયે એમના માટે ખૂબ મહત્વનો સાબિત થયો. પુષ્કળ વાંચ્યું, લખ્યું, પોતાના રાજકીય વિચારોને વધુ સ્પષ્ટ, વધુ ધારદાર બનાવ્યા.
અને પછી આવ્યો 1903નો લંડનનો પાર્ટી કોંગ્રેસ, બીજો કોંગ્રેસ. ત્યાં મોટો ભાગલા પડ્યા?
હા, રશિયન સોશિયલ ડેમોક્રેટિક લેબર પાર્ટીના એ બીજા સંમેલનમાં જ પાર્ટી 2 ભાગમાં વહેંચાઈ ગઈ, બોલ્શેવિક અને મેન્શેવિક.
આ વિભાજનનું મુખ્ય કારણ શું હતું? શેના પર મતભેદ હતો?
મુખ્ય મુદ્દો પાર્ટી કેવી હોવી જોઈએ એ હતો. લેનિનનો આગ્રહ હતો કે ક્રાંતિ કરવી હોય તો પાર્ટી નાની પણ એકદમ શિસ્તબદ્ધ, કેન્દ્રિત અને વ્યાવસાયિક ક્રાંતિકારીઓની હોવી જોઈએ, એક અગ્રણી પાર્ટી.
એટલે કે સમર્પિત લોકોનો નાનો સમૂહ.
બરાબર. જ્યારે માર્તોવ અને બીજા જે મેન્શેવિક કહેવાયા, એ લોકો વધુ ઉદાર, લોકશાહી અને વધુ સભ્યોવાળી પાર્ટી ઇચ્છતા હતા.
લેનિન બહુમતીમાં આવ્યા એટલે બોલ્શેવિક.
હા, બોલ્શેવિક એટલે બહુમતીવાળા. અને બીજા મેન્શેવિક એટલે લઘુમતીવાળા. પણ આ ખાલી નામનો ફરક નહોતો, ક્રાંતિ કેવી રીતે કરવી એ બાબતે જ મૂળભૂત મતભેદ હતો.
આ પછી લેનિન લાંબો સમય યુરોપમાં રહ્યા દેશની કાલમાં?
હા, લગભગ 15-1 વર્ષ લંડન, જીનીવા, પેરિસ, અલગ અલગ શહેરોમાં. પણ ત્યારે એને પણ એમને કામ ચાલુ રાખ્યું.
પાર્ટીનું સંગઠન, લેખન.
હા, ઇસ્કરા જેવો અખબાર ચલાવ્યો, બોલ્શેવિક જૂથને ભેગો રાખવાનો પ્રયત્ન કર્યો. એમના ઘણા મહત્વના લખાણો આ સમયગાળાના જ છે.
અને પછી એપ્રિલ 1917 ઇતિહાસનો એક મોટો વળાંક, લેનિન રશિયા પાછા ફર્યા.
એ ખરેખર નાટકીય હતું. પહેલું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે, ફેબ્રુઆરી ક્રાંતિ થઈ ગઈ છે, ઝાર હવે નથી, રશિયામાં કામચલાઉ સરકાર છે.
અને જર્મનીએ મદદ કરી એમને પાછા આવવામાં?
હા, જર્મનીની ગણતરી હતી કે લેનિન આવશે તો રશિયા યુદ્ધમાંથી ખસી જશે, એટલે એમણે લેનિન અને સાથીઓને એક સીલબંધ ટ્રેનમાં સ્વીડન થઈને રશિયા પહોંચાડ્યા.
લેનિન પેટ્રોગ્રાડ એ વખતનો સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યા અને
આવતાની સાથે જ પરિસ્થિતિનો તાગ મેળવી લીધો. એમણે જોયું કે હવે સમય પાકી ગયો છે.
એમણે શું પગલું લીધું આવતા વેત?
એમણે રજૂ કરી એપ્રિલ થીસિસ. 10 મુદ્દા હતા એમાં, અને એણે બોલ્શેવિક પાર્ટીની દિશા જ બદલી નાખી.
શું હતું એમાં મુખ્ય?
એમણે કહ્યું કે આ કામચલાઉ સરકારને કોઈ ટેકો નહીં, સત્તા સીધી સોવિયતોના હાથમાં આવવી જોઈએ, એટલે કે કામદારો અને સૈનિકોની જે પરિષદો હતી એમના હાથમાં.
અને પેલો નારો, શાંતિ, જમીન અને બ્રેડ?
હા, એ નારો તરત જ લોકોમાં ગુંજવા લાગ્યો. એમણે સીધી સમાજવાદી ક્રાંતિની વાત કરી.
અને 6 મહિનામાં ઓક્ટોબર 1917માં બોલ્શેવિકોએ સત્તા કબજે કરી લીધી.
હા, ઓક્ટોબર ક્રાંતિ. એના નેતા તરીકે લેનિન સામે આવ્યા, નવી સોવિયત સરકારના વડા બન્યા.
પછી એમણે શું મોટા નિર્ણયો લીધા?
ઘણા તાત્કાલિક પગલાં લીધા. જર્મની સાથે યુદ્ધ વિરામ કર્યો, ભલે એ સંધિ બ્રેસ્લેટોવ્સ્ક રશિયા માટે અપમાનજનક હતી.
જમીનનું શું કર્યું?
જમીનનું રાષ્ટ્રીયકરણ કરીને ખેડૂતોને વેચી દીધી. બેંકો, મોટા ઉદ્યોગો પર સરકારી નિયંત્રણ સ્થાપ્યું.
પણ આ બધાનો વિરોધ પણ થયો છે.
જબરદસ્ત વિરોધ થયો, અને એમાંથી જ ભયાનક ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. 1918 થી 1922 સુધી ચાલ્યું. એમાં લેનિનની રેડ આર્મી જીતી.
એ સમયને યુદ્ધ સામ્યવાદ કહે છે ને?
હા, ત્યારે આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી.
ખૂબ જ ખરાબ. ઉત્પાદન ઠપ થઈ ગયું હતું, દેશમાં ભૂખમરો ફેલાયો હતો.
તો લેનિને શું કર્યું?
લેનિન વ્યવહારો નેતા પણ હતા. એમણે વાસ્તવિકતા જોઈ અને 1921માં નવી આર્થિક નીતિ એટલે કે NEP લાગુ કરી.
એ શું હતી NEP? એ એક રીતે પાછળ હટવા જેવું હતું. ખેડૂતોને પોતાની થોડી ઉપજ બજારમાં વેચવાની છૂટ આપી. નાના ખાનગી ઉદ્યોગોને પણ મંજૂરી મળી. આનાથી અર્થતંત્રને થોડી રાહત મળી.
ચાલો હવે લેનિનના વિચારો અને લખાણો પર પાછા જઈએ. એમનું મુખ્ય યોગદાન શું ગણી શકાય એક વિચારક તરીકે?
જુઓ, લેનિન કોઈ અમૂર્ત ફિલોસોફર નહોતા. એ મુખ્યત્વે ક્રાંતિના સિદ્ધાંતકાર હતા, ક્રાંતિના રણનીતિકાર હતા.
એટલે કે માર્ક્સના સિદ્ધાંતોને
રશિયાની જે ખાસ પરિસ્થિતિ હતી એમાં કેવી રીતે લાગુ કરવા અને રાજકીય સત્તા કેવી રીતે મેળવવી અને ટકાવી રાખવી, આના પર એમનું મુખ્ય ધ્યાન હતું.
એમનું પુસ્તક શું કરવું, વોટ ઇઝ ટુ બી ડન, જે 1902માં આવ્યું, એ બહુ પ્રભાવશાળી રહ્યું. એમાં અગ્રણી પાર્ટી વેનગાર્ડ પાર્ટીનો વિચાર હતો.
હા, અને એ વિચાર ખરેખર ક્રાંતિકારી ગણાયો. કેમ? કારણ કે એ માર્ક્સના એ વિચારને થોડો પડકારતો હતો કે ઇતિહાસ આપોઆપ આગળ વધશે.
લેનિને શું કહ્યું?
લેનિને કહ્યું કે કામદાર વર્ગ જાતે જાતે ક્રાંતિકારી નહીં બને, એમને તો ખાલી પગાર વધારો ને સારી સગવડો એટલે કે ટ્રેડ યુનિયન ચેતના જ આવશે.
ક્રાંતિકારી ચેતના લાવવા માટે અને ક્રાંતિનું નેતૃત્વ કરવા માટે બહારથી એક સંગઠિત, શિસ્તબદ્ધ વ્યાવસાયિક ક્રાંતિકારીઓનું જૂથ જોઈએ. આ અગ્રણી પાર્ટી
એટલે કે પાર્ટી ઇતિહાસ બનાવી શકે છે, ઇતિહાસની રાહ જોવાની જરૂર નથી.
બરાબર. આજે ઈચ્છાશક્તિ પર ભાર મૂક્યો એ પરંપરાગત માર્ક્સવાદથી થોડું અલગ હતું, અને એણે 20મી સદીની ઘણી ક્રાંતિઓને દિશા આપી.
બીજું એક મહત્વનું પુસ્તક, સામ્રાજ્યવાદ મૂડીવાદનો સર્વોચ્ચ તબક્કો, 1916.
હા, આમાં એમણે માર્ક્સવાદને વૈશ્વિક સ્તરે લઈ ગયા. એમણે કહ્યું કે હવે મૂડીવાદ બદલાઈ ગયો છે.
કેવી રીતે?
હવે એ મુક્ત સ્પર્ધાવાળો નથી રહ્યો. હવે એ નાણાકીય મૂડી અને મોટી મોટી ઇજારાશાહી કંપનીઓનો યુગ છે, અને આ જ સામ્રાજ્યવાદ છે.
એટલે કે વિકસિત દેશો બીજા દેશોનું શોષણ કરે છે.
હા, કાચો માલ, બજારો, સસ્તા મજૂરો માટે નબળા દેશોનું શોષણ કરે છે. આખી દુનિયાને પોતાના ફાયદા માટે વહેંચી લે છે, અને આમાંથી જ યુદ્ધો થાય છે.
પણ આ જ શોષણ ક્રાંતિ લાવશે. લેનિનનો તર્ક એ હતો કે આ સામ્રાજ્યવાદી શોષણ જ ગુલામ દેશોમાં, પછાત દેશોમાં ક્રાંતિની ચિનગારી મૂકશે. આ વિચાર સંસ્થાનવાદ સામે લડનારાઓ માટે બહુ મોટો આધાર બન્યો.
અને પેલું રાજ્ય અને ક્રાંતિ, ધ સ્ટેટ એન્ડ રેવોલ્યુશન, જે 1917માં ક્રાંતિ પહેલા લખાયું,
એમાં લેનિને રાજ્ય વિશે માર્ક્સ અને એંગલ્સના મૂળ વિચારો ફરી સામે લાવ્યા. એમણે કહ્યું કે રાજ્ય ક્યારે તટસ્થ નથી હોતું,
એ તો હંમેશા શાસક વર્ગનું હથિયાર હોય છે.
બરાબર, એક વર્ગનું બીજા વર્ગ પર દમન કરવાનું સાધન. એટલે જે બુર્જવા રાજ્ય છે એને ચૂંટણીઓથી સુધારી ના શકાય, એને તો ક્રાંતિથી તોડી જ પાડવું પડે.
અને એની જગ્યાએ
શ્રમજીવી વર્ગની પોતાની સત્તા સ્થાપવી પડે, જેને એમણે શ્રમજીવી વર્ગની સરમુખત્યારશાહી કહ્યું, જે જૂના શાસકોને દબાવશે અને સામ્યવાદ તરફ લઈ જશે.
આ વિચારો પર આધારિત એમનો પાર્ટી સંગઠનનો સિદ્ધાંત હતો લોકતાંત્રિક કેન્દ્રવાદ. સાંભળવામાં સારું લાગે, ચર્ચાની સ્વતંત્રતા, ક્રિયાની એકતા.
હા, સિદ્ધાંત તરીકે આકર્ષક છે, પણ વ્યવહારમાં શું થયું? વ્યવહારમાં ક્રિયાની એકતા પર એટલો ભાર મુકાયો કે ચર્ચાની સ્વતંત્રતા લગભગ ખતમ થઈ ગઈ. પાર્ટીનું માળખું ઉપરથી નીચે સુધી એકદમ કડક કેન્દ્રીય બની ગયું.
એટલે કે નેતૃત્વ જે નક્કી કરે એ જ ફાઇનલ.
હા, આનાથી પાર્ટી ઝડપથી કામ કરી શકી, પણ અંદર લોકશાહી રહી નહીં, મતભેદ માટે જગ્યા નહોતી.
જો આપણે લેનિનની સરખામણી માર્ક્સ સાથે કરીએ તો શું કહી શકાય?
એમ કહી શકાય કે માર્ક્સ હતા મૂડીવાદના મહાન વિશ્લેષક. એણે રોગનું નિદાન કર્યું.
અને લેનિન
હતા એ રોગને દૂર કરવાના, એટલે કે મૂડીવાદને ઉથલાવી પાડવાના રણનીતિકાર, એક સફળ ક્રાંતિના સૂત્રધાર. લેનિન વધુ વ્યવહારુ હતા, પરિસ્થિતિ મુજબ સિદ્ધાંતોને પણ બદલતા.
અને એમણે માર્ક્સવાદને રશિયા જેવા ખેતી પ્રધાન દેશમાં લાગુ કર્યો, જે મૂળ માર્ક્સવાદી વિચારથી થોડું અલગ હતું.
હા, રૂઢિચુસ્ત માર્ક્સવાદીઓ માનતા હતા કે પહેલા મૂડીવાદનો પૂરો વિકાસ થવો જોઈએ, પછી જ સમાજવાદી ક્રાંતિ થાય. લેનિને કહ્યું, ના, રશિયામાં પણ થઈ શકે છે.
અને એ સમયના બીજા સમાનવાદીઓ હતા, જેમ કે જર્મનીમાં બર્નસ્ટેઇન, કાઉટ્સ્કી, જેઓ સંસદ દ્વારા ધીમે ધીમે સમાજવાદ લાવવામાં માનતા હતા.
લેનિન એમના કટ્ટર વિરોધી હતા. આ સુધારાવાદી સમાજવાદને એ ભ્રમ માનતા હતા.
એમનું માનવું હતું કે સત્તા પર બેઠેલો વર્ગ પોતાની સત્તા એમ જ નહીં છોડે.
બિલકુલ, એને ઉખાડી ફેંકવા માટે હિંસક ક્રાંતિ કરવી જ પડશે. આ મુદ્દે એમના જૂના સાથી કાઉટ્સ્કી સાથે પણ એમને બહુ મોટો ઝઘડો થયેલો.
લેનિનનો વારસો એ બહુ જટિલ અને વિવાદાસ્પદ છે.
હા, એમાં કોઈ શંકા નથી. એક તરફ સોવિયત યુનિયન અને એના જેવા દેશોમાં એમને લગભગ ભગવાન જેવો દરજ્જો મળ્યો, સ્થાપક પિતા,
માર્ક્સવાદ લેનિનવાદના પ્રણેતા.
હા, એમના વિચારો જ સત્તાવાર વિચારધારા બની ગયા. પણ બીજી તરફ
પશ્ચિમમાં અને એમના ટીકાકારો એમને એક ક્રૂર સરમુખત્યાર તરીકે જુએ છે.
હા, તેજસ્વી રણનીતિકાર તો ગણે છે, પણ સાથે સાથે આધુનિક સર્વાધિકારવાદના પિતા પણ માને છે. કહે છે કે એમણે જ સ્ટાલિનના અત્યાચારો માટેનો રસ્તો તૈયાર કર્યો હતો.
એમના વિચારોની અસર તો દુનિયાભરમાં થઈ, ચીન, વિયેતનામ, ક્યુબા, ત્યાંની ક્રાંતિઓ પર.
ચોક્કસ, અને એશિયા આફ્રિકામાં જે સંસ્થાનવાદ વિરોધી લડાઈઓ થઈ એમાં પણ લેનિનના વિચારો અને પાર્ટી મોડેલનો મોટો પ્રભાવ રહ્યો.
માર્ક્સવાદ લેનિનવાદ એક મોટું વૈચારિક હથિયાર બન્યું હતું એ સમયે.
બિલકુલ, પાર્ટી કેવી રીતે બનાવવી, રાજ્ય પર કબજો કેવી રીતે કરવો, સામ્રાજ્યવાદ સામે કેવી રીતે લડવું, આ બધું લેનિનના વિચારોમાંથી ઘણાએ શીખ્યું.
સોવિયત સંઘ તૂટી ગયું એ પછી એમની પ્રસ્તુતતા ઘટી ગઈ એમ કહી શકાય.
સીધી અસર તો ઘટી, પણ એમના વિચારોનો અભ્યાસ બંધ નથી થયો.
કેમ?
કારણ કે લેનિને જે સવાલો ઉઠાવ્યા હતા, રાજ્યનું શું, ક્રાંતિ કેવી રીતે થાય, સંગઠનની ભૂમિકા શું, વૈશ્વિક અસમાનતા કેમ છે, આ બધા સવાલો આજે પણ એટલા જ મહત્વના છે.
એટલે રાજકીય સિદ્ધાંત અને ઇતિહાસના અભ્યાસમાં લેનિનને સમજવા જરૂરી છે.
હા, ભલે તમે એમનાથી સહમત હો કે અસહમત, અગ્રણી પાર્ટી જેવો વિચાર કે પછી લોકશાહી અને ક્રાંતિ વચ્ચેનો સંબંધ, આ બધી ચર્ચાઓ આજે પણ ચાલુ છે.
ચાલો લેનિનના કેટલાક પ્રખ્યાત અવતરણો જોઈએ. એક છે, ક્રાંતિકારી સિદ્ધાંત વિના કોઈ ક્રાંતિકારી ચળવળ હોઈ શકે નહીં.
આ શું કરવુંમાંથી છે? મતલબ સ્પષ્ટ છે, ખાલી ગુસ્સો કે વિરોધ પૂરતો નથી. ક્રાંતિ કરવી હોય તો પાક્કી વિચારધારા અને રણનીતિ જોઈએ. સિદ્ધાંત વગર દિશા ના મળે.
બીજું એક, દાયકાઓ હોય છે જ્યારે કંઈ થતું નથી, અને અઠવાડિયા હોય છે જ્યારે દાયકાઓ વીતી જાય છે.
આ ક્રાંતિકારી સમયની ઝડપ બતાવે છે. ઇતિહાસ હંમેશા ધીમે ધીમે નથી ચાલતો. 1917 જેવો સમય આવે ત્યારે એટલા ઝડપી ફેરફારો થાય કે જાણે વર્ષોનું કામ અઠવાડિયામાં થઈ ગયું હોય.
અને રાજ્ય એ એક વર્ગના બીજા વર્ગ પર શાસન જાળવી રાખવાનું યંત્ર છે.
આ તો માર્ક્સવાદી વિચારનો સાર છે. લેનિન ફરી યાદ કરાવે છે કે રાજ્ય કોઈ નિષ્પક્ષ સંસ્થા નથી. એ તો જે વર્ગ સત્તામાં હોય એના હિતો સાચવવાનું એક સાધન છે.
હવે ટીકાઓની વાત કરીએ. સૌથી ગંભીર ટીકા તો એમના શાસનમાં હિંસા અને સરમુક્તિયારશાહી અંગે થાય છે.
હા, એ સાચું છે. લાલ આતંક, રેડ ટેરર દરમિયાન હજારો રાજકીય વિરોધીઓને મારી નાખવામાં આવ્યા.
અને પેલી ગુપ્ત પોલીસ ચેકા.
હા, ચેકાની સ્થાપના અને એને મળેલી બેફામ સત્તા, એ લેનિનના શાસનનું એક કાળું પાનું છે. ટીકાકારો કહે છે કે પેલો લોકતાંત્રિક કેન્દ્રવાદ અને અગ્રણી પાર્ટીનો સિદ્ધાંત જ આખરે એકપક્ષીય શાસન અને વિરોધના દમન તરફ દોરી ગયો.
અને પેલી ચર્ચા કે શું સ્ટાલિનવાદ એ લેનિનવાદમાંથી જ પેદા થયો, એનું જ પરિણામ હતું?
એ બહુ જ જટિલ સવાલ છે. અમુક ઇતિહાસકારો કહે છે કે હા, લેનિને જે કેન્દ્રિત દમનકારી માળખું બનાવ્યું એના પર જ સ્ટાલિન પોતાનું સામ્રાજ્ય ઊભું કરી શક્યો.
અને બીજા?
બીજા કહે છે કે ના, સ્ટાલિને લેનિનના વિચારોને વિકૃત કરી નાખ્યા. ખાસ કરીને લેનિન પોતે એમના છેલ્લા દિવસોમાં સ્ટાલિનની વધતી તાકાતથી ચિંતિત હતા.
લેનિન વિશે કેટલીક રસપ્રદ ઓછી જાણીતી વાતો પણ છે, જેમ કે એમનું નામ લેનિન.
હા, કહેવાય છે કે સાયબેરિયાની લેના નદી પરથી એમણે આ ઉપનામ લીધું.
અને એમને શતરંજ રમવાનો શોખ હતો.
હા, ખૂબ સારા ખેલાડી હતા અને માનતા કે એનાથી વ્યૂહરચના ઘડવાની શક્તિ કેળવાય છે. ઘણી ભાષાઓ પણ જાણતા હતા.
સંગીતના પણ શોખીન હતા, પણ ડરતા કે સંગીત એમને નરમ બનાવી દેશે.
હા, બીથોવન એમને બહુ ગમતો, પણ કહેતા કે સુંદર સંગીત સાંભળીને ક્રાંતિ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય છે. એમની કામ કરવાની રીત બહુ શિસ્તવાળી હતી.
1918માં એમના પર હુમલો થયો હતો નહીં?
હા, જીવલેણ હુમલો હતો. ગોળીઓ શરીરમાં રહી ગઈ હતી. એની અસર લાંબે ગાળે એમના સ્વાસ્થ્ય પર પડી. 1922 પછી તો એમને સ્ટ્રોક આવવા લાગ્યા
અને ધીમે ધીમે રાજકારણથી દૂર થઈ ગયા.
હા, અને 1924માં એમનું અવસાન થયું.
અને મૃત્યુ પછી જે થયું એ પણ અજીબ છે. એમના શબને મમી બનાવીને મોસ્કોમાં રાખવામાં આવ્યું.
હા, રેડ સ્ક્વેરમાં આજે પણ ત્યાં છે. એમની પત્ની નાદેજ્ડા ક્રુપ્સ્કાયા આની વિરુદ્ધ હતા, પણ પાર્ટી નેતાઓએ એમને એક અમર પ્રતીક બનાવવા માટે આમ કર્યું.
તો આખરે લેનિનનું મૂલ્યાંકન કેવી રીતે કરવું?
સારાંશમાં કહીએ તો લેનિન એક એવા માણસ હતા જેમણે ઇતિહાસની દિશા બદલી નાખી. માર્ક્સના સિદ્ધાંતને ક્રાંતિના નક્કર કાર્યક્રમમાં ફેરવ્યો. દુનિયાનું પહેલું સામ્યવાદી રાજ્ય સ્થાપ્યું.
પણ એમનો વારસો વિરોધાભાસી છે. મુક્તિના સપના અને દમનની હકીકત.
બરાબર. એક મહાન સંગઠક, પણ સાથે એક કઠોર શાસક, એક વિચારક જેણે કરોડોને પ્રેરણા આપી પણ જેના નામે લાખોનો ભોગ લેવાયો. આ બંને પાસા લેનિન સાથે જોડાયેલા છે.
અને આજ કદાચ શ્રોતાઓ માટે વિચારવા જેવો મુદ્દો છે.
હા, શું ઉમદા હેતુઓ માટે ગમે તેવા સાધનો વાપરવા યોગ્ય છે? ક્રાંતિના આદર્શો અને સત્તાની વાસ્તવિકતા વચ્ચે મેળ કેવી રીતે બેસાડવો? અને લેનિનના અગ્રણી પાર્ટી જેવા વિચારોનું આજે શું મહત્વ છે? આ પ્રશ્નો પર વિચાર કરવો જરૂરી છે.
આજ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.